ప్రకృతి మన దివ్యత ఏ అవనాడు ఆధ్యాత్మిక యోగము ఏ కృతి దివ్యాలు అని ఈ ప్రకృతి చెప్పారు. పార్వతి ఈ పార్వతి ఈ బుద్ధిని ఉచితం సత్యచే ప్రకృతి కింద ఉచితం సత్యచే ఈ పశ్చిమ ఇది కల్చర్ బాహ్య సంస్కృతి ఈ బాహ్య సంస్కృతిని ఉత్పత్తి రూపం ఈ డైస్ చే ఫ్రాన్స్ చే అనే ఫ్రాన్స్ పార్వతి ప్రకృతి జన్మలై అనే పరమాత్మని ఆరాధనా గర్వాన్ని మాటే పరమాత్మకి సత్య సహలోక గర్వాన్ని మాటే ఇప్పుడు భారతదేశంలో ఆవే విశ్వని అందరు ఆధ్యాత్మిక సహజం పురుష అనే ప్రకృతిలో సమయం యోగ పూర్ణలో ఈ రచన తెలుసు పూర్ణలో సర్జన్ తెలిసే మాటేసి మద్దతు ఉంటుంది అప్పుడు ఎవరైనా ఖబర్ చే ఈ మాతాజీ అనుబంధి యోగి అన్నారు. శ్రీ అరవిందతో ఇంగ్లాండ్ పడవాలయా అని ఇంగ్లాండ్ పడి అగ్నిశ్వరు భారతీయ సంస్కృతి శాఖ పడి పెట్టారు అయినా అగ్ని సంస్కృతి శిఖ అని త్యాగపతి పురుషులు గీతావాది శ్రీ మాతాజీతో అనుబంధి యోగి అన్నారు. మన దోషం మరే ఈ కృష్ణ రైతుని ధ్యానం కావాల్సి ఉంటాం అని ఏమో మరువు ఎందు హోయ్ దానికి సీరియస్ మరువు హోయ్ అన్ని మా అన్నకే ఇతను మరుగుతాం అవసరం దాని ఆకారానికి దిగ్గా బాగా ఉండవచ్చు. పశ్చిమ మాతాజీ 5 వర్షం ఇవ్వడే కదా అతి దిగ్గాను బాగా అవుతారు. భారతదేశం మరి భారతీయ 5 వర్షం ఇవ్వడే ఈ ధ్యానమా కలిగేస్తాం అని ధ్యానం కడతాను. అది ఏ ధ్యానం అందరు ఎన్నే గణాలుగా పురాతన ఋషిముడిలో పురాతన మహాను ఆధ్యాత్మిక వస్తులో అంటే మార్గదర్శనాత్మకంగా ధ్యానం అంటారు. నువ్వు ఆ బుద్ధు అవరాట ఆ బుద్ధిని శాక్యముని పెట్టాలట అనే శాక్యముని సాధన వాటాల ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ చే ఎన్ఏ శ్రీ అరవింద దర్శనం పెట్టాలట మనం బాగా 5 వర్షం మరే ఎన్ఏ కానీ ఖబరపడే ఆ కాన్షియస్ మన అంతర్ది అందరి మాది అంతర్ధీయంలో నామ అవుతూ కార్కేషన్ వచ్చి అని ఆ కృష్ణుడికి సాధన మరే జగత్ నియంత్రణ కాం గర్వాలు ఎన్నే జాంత అనే జాలే ఎక్కడి చదువుని అందరు విజయుల పరిస్థితుల్లోని అందరు జాలే అయ్యి 5 నిమిషం మరణ అనే ప్రసంగ దృష్టి విషయాన్ని అతను నాటలు మరి కృష్ణకి తీర్చి ఇది అన్ని సాధన మరి కాలే గర్వం ఇది ఒకరి చదువు అలా 19 అందరు અને આર્ય માસિકની શરૂઆત અમે કરાવી છે. એમણે શ્રી અરવિંદના શિષ્યોની અંદર એક પ્રકારનું યોગ્ય ડિસિપ્લિન લાવ્યા શ્રી માતાજી. શ્રી માતાજી બધાને કહ્યું એ વખતે બધા જાણે કે શ્રી અરવિંદના મિત્રો હોય તેમ શિષ્યો બધા સાથે જતા એ બન્યા કાળ બધા શિષ્યો પર પાટલા મહિના મહિને જતા હતા. બધા એમને એવી કઈને સંબોધતા ఉన్న బదా శిష్యు మాతాజీ నన్ను ఇది నాకే అన్ని ఆగ్రహం అడిగితే నా చేశాడు. మాతాజీ గారిని గృహం ఒకటి మళ్ళా సరే అన్న ప్రతి అదా బాగు ఇచ్చాడే కృషి బదట పైకో నాకు స్కూల్ వచ్చే స్కూల్ కొంచెం వేసిద్దారు. అయితే గురువు తరఫ్ ఎవా ప్రకారని అమన్య ఎవా ప్రకారని బాధ్యత ఎన్న దేవుడితో గులాబాయ ఈ బదీ వాళ్ళు శ్రీ మాతాజీ భారతదేశమే శిక్షణ ఆ రోజు గురువు బాబు జగన్మా జగన్ కొన్ని గురుపత్ని గురుపత్ని ఆ గురుపత్ని మాతాజీ శిరుమణులు శ్రీ అరవిందనే శ్రీ అరవింద నామాలు ఏంటి నా గెల అనే శ్రీ ఏ అరవిందను నామను భాగస్సు దాని శ్రీకృష్ణ శ్రీకృష్ణ గెల దాని శ్రీ అరవింద నామాలు ఆ నామ ఆ వస్త్రం శ్రీ మాతాజీయే అతని సమక్షంలో తీసుకుంది. మాతాజీయే శ్రీ అరవింద అంటే దీని వ్యవస్థాపీకం కబురాలు వస్తాను అన్ని దేవాలయం రెడీ కానీ అన్ని కావాలి అన్ని వ్యవస్థాపీకాయి ఆ శ్రీ మాతాజీయే భారతదేశ కింద రావి అని ఆ పని చెప్పేవాడి એટલે જયારે તેઓ કેટલો પછી અલગ પણ જૈન સ્વતંત્ર હતા અને નોન વેજીટેરિયન પણ હતા. પછીથી દર મહિને એક દિવસ લાવવાનું હોય એ લાવવાનું પ્રત્યેક લિસ્ટ બનાવવામાં આવ્યું. તો કે આની અંદર સેક્રેટરી આ બધું જોઈએ બધા લોકો આવતો ના જોઈએ છે. બીજા દિવસે સિગરેટ મૂકી દીધું, બિલકુલ વેજીટેરિયન બની ગયા. આ બધું મળી શીખવાડે એ માતાજી. એટલે મારો કહેવાનો ભાવ થઈ શકે આ વિશ્વ પ્રકૃતિ જો કઈ રીતે વિશ્વની પ્રકૃતિ કઈ રીતે કામ કરતી હોય છે એની અંદર એક પ્રકારની ઊંડી સમજ ઊભી કરવી અને એ સમજ કરવી એ આપણું કામ છે. આપણે એક સૂત્રો દ્વારા ભારત ગુરુ બનવાનું છે. પણ ગુરુ કેવી રીતે બને? મંદિરમાં જવાથી અથવા મંદિરો સ્થાપવાથી ન્યુયોર્ક અને શિકાગો બધા બધા મંદિરો કરવાથી હા ત્યાંના ધાર્મિક પરિવર્તન થશે, પણ એની પાછળની સંસ્કૃતિ એની પાછળની આધ્યાત્મિકતા એ બહુ અઘરી વસ્તુ છે. મનુષ્યાનામ સરસું પ્રથમ જગતું છે ત્યારે જન્મ મુખ્યાનામ પશ્ચિમમાં વ્યક્તિ તત્વકાળ પિતાના સાતમા અધ્યાય બીજો શ્લોક શ્રી કૃષ્ણ બહુ સુંદર રીતે વાત કરી છે. લાખો લોકોમાં જે ચોપડ આધ્યાત્મિકતા માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારાઓમાં પણ જે સિદ્ધો છે તેની અંદર પણ યથકામ સિદ્ધાનામ ભારત દેશની અંદર યોગીઓનું ચોપડ હતું. ઘણા બધા યોગીઓ ગુજરાતની અંદર પણ આપણે ઘણા બધા યોગીઓને ગણાવ શકીએ એવા યોગીઓ જે સિદ્ધ હસ્તે યોગીઓ મહારાષ્ટ્રની અંદર દક્ષિણની અંદર બધી જગ્યાએ યોગીઓ છે. પણ આપણે એમ ન કહી શકીએ કે આ બધા યોગીઓ પરમાત્માને સંપૂર્ણ રીતે જાણે છે. યતરામ અને સિદ્ધાનામ સિદ્ધોમાં પણ પશ્ચિમમાં વ્યક્તિ સત્વત વાસુદેવ સર્વજી સ મહાત્મા સુધૃત આ સર્વ જગત વાસુદેવ હોય છે. સર્વ જગત સર્વ પરમાત્મા સર્વ વ્યક્તિ સ્વરૂપ સર્વભૂત માત્ર એ વાસુદેવ રૂપ છે એવો જાણનારો માણસ બહુ દુર્લભ છે. એટલે કારણે અવિતુષ્ય રૂપની વર્ણન કરતા કે ધીસ નોલેજ હી હેડ ધ ફાઇન ટાઈમ ફર્સ્ટ હી હેડ ધ ટાઈમ બોર્ન મેન કાળ જ્યારે મનુષ્યની અંદર પ્રથમ આ જ્ઞાન શ્રી અર્જુનને રાજા અશ્વપતિને પ્રાપ્ત કર્યું અને શ્રી અર્જુન અશ્વપતિનો યોગ શ્રી અર્જુનનો યોગ છે. સત્યમ જ્ઞાનમ જ્યોતિ રહેલો ઓમ તત્સદ જ્યોતિ રહેલો એમાં અરવિંદ સંબોધન છે. અરવિંદ પ્રથમ આયુર્વેદન નથી, અરવિંદ સંબોધન છે. ઓ અરવિંદો ભાવવાળ સત્યમ જ્ઞાનમ જ્યોતિ. બીજો મંત્ર છે ઓમ તત્સદ જ્યોતિ રહેલો ઓ અરવિંદો ગૌવર દેવ જ્યોતિ સ્વરૂપ જ્યોતિ માટે આ રહસ્યો કે આપણે આધ્યાત્મિકતાની અંદર ડૂબીને આધ્યાત્મિકતાની અંદર આત્મસાત કરીને જ આ બધા સત્યોને સમજી શકાય છે. આ બધા રહસ્યો આપણે જાણવા જરૂરી છે અને જો ભારત દેશ નહીં જાણે તો કોણ જાણશે? ભારતની આધ્યાત્મિકતા જો આનું અર્થઘટન નહીં કરે તો શું પશ્ચિમની પાસે આપણે અપેક્ષા રાખીશું? જો વડોદરા શ્રી અરવિંદની વાત નહીં કરે કે પોંડિચેરી શ્રી અરવિંદની વાત નહીં કરે તો બીજું કોણ કરશે? એટલે આ કાર્યક્રમ આપણી પાછળનો આખો અર્થ આ છે કે શ્રી અરવિંદ કોઈ સાચી વાત, શ્રી અરવિંદની ઊંચાઈ, એમનું ઉડાણ અને એમની વિશાળતા, એમના આધ્યાત્મિક ગુપ્ત રહસ્યો એટલીસ્ટ વડોદરાની પ્રજાને મળવા જોઈએ સાચા અર્થની અંદર. એટલા માટે મેં મારા સૌજન્યને છોડીને આ સંસ્થાનો છે એને હોવા છતાં હું અત્યારે અહીંયા જાતિ બીજું બંધ રહેશે અને આ 3 દિવસનો પ્રોગ્રામ કરી રહ્યો છું. એની અંદર બધું આવી જાય છે, મારે આગળ બધા રીતે મારે જોવાનું. બીજા દિવસ આપણે કશું જ કાર્ય કરી શકીએ નહીં. શ્રી અરવિંદે બહુ સ્પષ્ટ વાત લખી છે. શ્રી અરવિંદે એક વાત એમને પોતાને આગળ દર્શન છે, એમને એક દર્શન થાય છે, વિઝન. એ વિઝનની અંદર એક રથ ચાલી રહ્યો છે અને ઘોડાઓ એને રથ ઉપર લઈ જઈ રહ્યા છે. ઘોડાઓ હાંકી ગયા છે અને પરસેવો થઈ રહ્યો છે, એ રથયાન થાય છે અને એ રથની બાજુમાં કોઈ જીઓલોજિસ્ટ છે. એ જીઓલોજિસ્ટ નિષ્કર્ષાર્થી અને એ આવું કેમ થઈ ગયું એને બધા ડિસ્ટ્રિબ્યુશનમાં મળે છે. પછી એ રથનો જુદાના સારથી છે, એને જઈને કહે છે કરો આપણું મુખ અથવા આની અંદર બેસી જાય, એટલે અમે તેને ઉપર લઈ જઈશું. શ્રી અરવિંદ એનું અર્થઘટન કર્યું છે. શ્રી અરવિંદ કહે છે કે આ વિઝન એક બનાવે છે, એ માનવ જાતિએ પોતાના મગજ ઉપર ભાર લઈ મારે કે વિશ્વનો આખો ભાર આ જગત અંધકારમાં ચાલી રહ્યો છે, આ આમ થઈ રહ્યું છે, આ આમ થઈ રહ્યું છે, બધું ઘણું બધું થઈ રહ્યું છે. પણ આ બધું કાર્ય આ ભગવાનના કાર્યની સાથે જોડાઈ ગયું છે. એ જે રથ ચલાવી રહ્યા છે એમને પણ મુસીબત પડી રહી છે. આ કાર્ય સહેલું નથી, સરળ નથી. આ કાર્યની દૂર રહસ્ય દૂર પાસે પાસ છે, પણ એમને માટે પણ આ કાર્ય ઘણું દુષ્કળ છે. એ 40 વર્ષની તપશ્ચર્યા પછીથી પણ એ કાર્યને પૂર્ણ રૂપે ન કરી શક્યા નહોતા, એમને પણ શરીર છોડીને ચાલી ગયા. આ જગતનું કાર્ય એટલું સહેલું નથી જગતને બતાવવા. એટલે માનવ જાતિ પોતાના મસ્તક ઉપર ભાર લઈને ફરે એનો કોઈ અર્થ નથી. તમારે જે કરવાનું છે તે આ છે કે આ જે રસ્તો બતાવવામાં આવ્યો છે એ રસ્તા ઉપર તમે ભગવાનનો રથ ચાલી રહ્યો છે, એ રથી નટકી જાઓ, એની સાથે અનુસંધાન કરો, એની સાથે તમે જોડાઈ જાઓ, એ જ જરૂરી છે. ભગવાન કરી રહ્યા છે માટે આ યોગની કોઈ દીક્ષા આપી શકાતી નથી, આ યોગની કોઈ પદ્ધતિ સમજાવી શકાતી નથી. હા, આવી વિશાળ અધારો કરી શકાય છે, એનું ઉદાહરણ સમજી શકાય છે, પણ એની કોઈ પદ્ધતિ સમજી વાતો આપણે કરી શકીએ એમ છે. તો હા, અનેક આયામો અનેક ડાયમેન્શન સવાલો આ ફૂલનો યોગ છે. આપણે ગીતાની વાત કરવાની છે. ગીતાની વાતની અંદર જો સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય, ઘણી બધી વાતો ગીતાની પર થઈ શકે એમ છે. આપણે એમ કહી શકીએ કે ગીતાની અંદર એવા ઘણા જ નવીન તત્વો છે જે વેદને ભૂલી શકી નથી, એવું કહી શકાય, સ્પષ્ટ રીતે કહી શકાય. પ્રથમ વાતો જેમ આપણે કાલે કરી હતી કે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે એમાં વ્યવસ્થિત લોકમ પ્રવાદ હમ અભિયાન વ્યવસ્થાન અનુભવતા. એમાંથી પછી અર્જુન પ્રશ્ન પૂછે છે કે વ્યવસ્થાન તો અમે જવાના આધાર હોય, એટલે તમે તો આજે અહીંયા કહી છો તો તમે વ્યવસ્થાન તો કેવી રીતે કરો? સામાન્ય મનુષ્યને પ્રશ્ન થાય એટલે અર્જુનને પ્રશ્ન થાય છે અને એ એક મોટો સિદ્ધાંત શ્રી અર્જુન શ્રી કૃષ્ણ આપણી સમક્ષ રજૂ કરે છે. બહુની જન્માની નવજાત તાની અહમ વેદ સર્વાની નત્વમ વ્યક્ત કરે. મારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે, એ બધા જન્મ હું જાણું છું, પણ તું નથી જાણ. આ પુનર્જન્મની વાત ગીતાની અંદર પ્રથમ વખત બહેન રીતે મૂકવામાં આવી છે. એ વાત આપણા ધર્મની અંદર, પરંપરાની અંદર, આપણી ફિલોસોફીની અંદર અનુસૂચિત છે, આપણે બધા જ માનીએ છીએ. પણ સૈદ્ધાંતિક રૂપે એક ડેક્લેરેશન રૂપે આ પ્રથમ વખત ગીતાની અંદર આ વાત મૂકવામાં આવી છે.
ఏ విషయంలో అంటారు శ్రీ కృష్ణ కోసే పరిత్రాణాయ సాధనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపన సర్వ సంభవానాయ గురించి నువ్వు అవతారం చేస్తుంది అని నువ్వు అవతారం ధారణ కలిసి ఆ అవతారం మీమాంస ఆ అవతారం ఆత్మ లక్షణం ఆ అవతారం ఆధ్యాత్మిక ఏ ప్రథమ ఒక గీతాన్ని రాకుండా ఏ పురుషుడు మానది ఏ వేద మానది అది అప్పుడు ప్రశ్న కాదు అవతారవాదము అవతార భగవాన్ అవతార కలిగి అనే ఆలోచన ఏ జ్ఞానం అప్పటి నుంచి అరే రాక కలిగి వస్తుంది మానవ జాతి నా మనకి ఉన్నారు ఆ త్యారే అనే ఉదయం కలవచ్చు ఆ బుద్ధి శక్తి మానవ కలిగి అప్పుడు ఆ ప్రశ్న గురించి అని మాట జవాబు చెప్పేది తనకి అభినందనలేదు ఈ ఆ జ్ఞాన మనుషులు అరే అడుగు భగవాన్ అవతార కలిగి ఆలోచన గీతాన్ని ప్రశ్న శూన్యమాది అవసరం અધિકૃતમ ક્ષયભાવ પુરુષાંતર્ગતમ અધિયમ આ વાતો ગીતાની અંદર કરવામાં આવી છે.
પણ એ બધાની પાછળ અચિંત્ય તત્વ
એને પકડી શકાતું નથી, જે આપણી પકડમાં આવી શકતું નથી, એને આપણે મદદ કરી શકીએ એનો ખ્યાલ બાંધી શકતા નથી. એવું કોઈ અજ્ઞેય તત્વ આ સમાજ છે. આ અક્ષર બ્રહ્મના સાક્ષાત્કાર સ્વરૂપ છે. આ અક્ષર બ્રહ્મનો સાક્ષાત્કાર એ બહુ જરૂરી છે. ત્યાર પછી પુરુષોત્તમ ની વાત આવે છે. પુરુષોત્તમ એ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ પુરુષોત્તમ્ય પરમાત્મા જુદા રૂપાયો લોકત્રયમાં આયુષ્ય વિવર્ત્યા ઈશ્વર યસ્માત ક્ષરમતી પુરોહમ અક્ષરા પુરુષોત્તમ અતો સંલોકે. આ પુરુષોત્તમ રૂપ, પુરુષોત્તમ સ્વરૂપ એ ડાયનેમિક ચૈતન્ય છે. એક પરાત્પર પુરુષ છે. ગીતાની અંદર આપણે ઘણી વખત ઘણી વખત ગમો કરીએ છીએ કે ઇન્દ્રિયાના ઇન્દ્રિયો કરતા બુદ્ધિ વધારે છે, બુદ્ધિ કરતા પરમાત્મા વધારે છે. યોગ ઉદ્યોગ ભરત અસ્તુ સહજ અંતર આપે છે. યોગ ઉદ્યોગે ભરત અસ્તુ તર્ક શબ્દની જરૂર આપે. જો તર્ક શબ્દ વાપર્યો હોય તો ન્યુટ્રલ જરાય અને ન્યુટ્રલ અંતરે અક્ષર ધર્મની વાત આપણે કરી શકીએ. પણ ત્યાં આગળ સહજ શબ્દ આપે છે, ચૈતન શબ્દ આપે છે. એટલે પરમ પુરુષ પણ એ વ્યક્તિ સ્વરૂપ મનુષ્ય જેવું વ્યક્તિ સ્વરૂપ નથી. એ વ્યક્તિ સ્વરૂપ આખા બ્રહ્માંડ ને આવરી લઈ અને બ્રહ્માંડ નું પણ ફળ પરાક્રમની અંદર જે પરમ વાસ્તવિકતા રહે છે એનું ઉચ્ચતમ વ્યક્તિ સ્વરૂપ એ પરમ પરમાત્મા એ પુરુષોત્તમ છે. એ ડાયનેમિક કોન્શિયસનેસ, એ ક્રિયાશીલ તત્વ છે. એ ક્રિયાશીલ તત્વ અક્ષર બ્રહ્મ દ્વારા આ જગત ઉપર શાસન કરે છે. એ અક્ષર બ્રહ્મના આપણે તેને પુરાણોમાં વાત આવે છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો વૈતરણી નદીમાંથી પાર જવું પડે. આ વૈતરણી નદી શું છે? આ પૌરાણિક ખ્યાલ છે. પુરાણની અંદર ઉભું કરવામાં આવેલો ખ્યાલ છે. વૈકલ્પિક નદીમાં નહીં જાઓ, જે તમે વિશુદ્ધ થઈ જાઓ તો તમને ત્યાં આગળ પ્રવેશ મળે. આ અક્ષર ધર્મની વૈકલ્પિક નદીમાંથી મનુષ્યના ફાઇનાઇટ ભાવો, મનુષ્યના સીમિત ખ્યાલો, મનુષ્યના દ્વંદ્વો, એ દ્વંદ્વના જે નેગેટિવ પાર્ટ છે તે નેગેટિવ પાર્ટને ઓગાળી કરી અને તમારે પુરુષોત્તમની અંદર દાખલ કરવું પડે. અને જો એ પુરુષોત્તમની અંદર દાખલ થાવ તો આ જે વિરોધી ભાવો તમે જોઈ રહ્યા છો એનું સાચું સ્વરૂપ ત્યાં આગળ તમને મળે. સારું તેની અંદર મેં કાલે વાત કરી છે. પછી તો અમારા મિત્રો સમજણ લેવા સારી રીતે વગડાવીને આપે છે. દૈવી ભાવો છે એ દૈવી ભાવોને ફરીથી આગળ પ્રાપ્ત કરી શકીએ જગત માંથી કશું છોડવાની જરૂર નથી, એને યથાસ્થાને મૂકવાની જરૂર છે. જો યથાસ્થાને મૂકવાને માટે એની અંદર રહેલા જે સીમિત ભાવો છે તે સીમિત ભાવોને છોડી દઈ અને એના વિશાળ વ્યાપની અંદર એ સર્વ વસ્તુઓને બંધી આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. અને પુરુષોત્તમ શક્તિ દ્વારા જ પરમાત્મા આ જગતનું શાસન કરે છે. પણ એ સીધે સીધું શાસન નથી કરી શકતો, માટે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાં રહેલા આ દેવો એ દેવો મારફતે આ જગતનું સંચાલન કરે. આ અક્ષર બ્રહ્મ, ક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એની વિભાવના, એની જે વાત, એની જે ફિલોસોફી, એનું જે દર્શન, એની જે આધ્યાત્મિકતા જે ગીતાની અંદર આપણને મૂકવામાં આવી આપણે આવેલી છે, એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ગીતાનું એક લક્ષણ છે. અને એ પુરુષોત્તમ એ ગીતાની પરિભાષા છે. અત્યમસ્ત વરમ રૂપમ આપણે વાત કરી, એ વરમ રૂપમ એ અતિમનસની વિભાવના એ પુરુષોત્તમની વ્યાખ્યા દ્વારા તે જમાનાની અંદર શ્રી કૃષ્ણે પોતાના સ્વમુખે આ વાત ઉચ્ચારી છે. અને આજે આપણે સમજી લેવાની જરૂર છે, શ્રી કૃષ્ણ શરણાત્મમાં એ મંત્ર ક્યાંથી આવ્યો છે? ગીતાના આ ઉપદેશમાંથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ શરણમ વ્રજ એવો શબ્દ જે આપ્યો છે એને આપણે મંત્ર બનાવ્યો શ્રી કૃષ્ણ શરણમમાં. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું કે હું પુરુષોત્તમ છું, માટે આપણે શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કર્યા. આપણી કોઈ અનુભૂતિ નથી, આ સમજવાની જરૂર છે. માનવ જાત એ પૂર્ણ પુરુષોત્તમને પોતાના અંતરની અંદર પ્રાપ્ત એનો એનો એક ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે અને એના દ્વારા એને નજીક જઈ શકે છે. પણ એનું સાચું સ્વરૂપ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, સિવાય કે એ પૂર્ણ પુરુષોત્તમની અંદર આપણે દાખલ થઈ ગયું છે. અને પૂર્ણ પુરુષોત્તમની અંદર દાખલ થવું, એની અંદર એનો સાક્ષાત્કાર કરવો, એની અંદર સ્થિત થવું, એની અંદર રહેવું એ અભિનિવાદ છે. એ શ્રી અરવિંદની વાત જયારે આપણે આવતીકાલે કરીશું, શ્રી અરવિંદની સાધના ની અંદર ત્યારે આપણને ખબર પડશે કે એ કેટલું અઘરું કાર્ય છે. અને એ અઘરું કાર્ય સિદ્ધ થઈને શ્રી અરવિંદે જગતને માટે મહાન મહાન વરદાનની પ્રાપ્તિ કરેલી છે જગતને, ત્યારે આપણને સમજણ પડ્યું કે શ્રી અરવિંદે કેટલી સાધના કરી. કંઈક આપણી દ્રષ્ટિ સમક્ષ કંઈક એ ઉદઘાટન થાય કે શ્રી અરવિંદે માનવ જાતિને માટે, આપણે માટે, આ પૃથ્વીને માટે કેવા પ્રકારની તપસ્યા કરી છે. તો આ ગીતાના પૂર્ણ પુરુષોત્તમ ની વાત, આ સર્વધર્માન પરિત્યજ્ય એ વાત, અને છેલ્લે છેલ્લે ગીતાની અંદર ત્રણ વખત આ એક શ્લોક આવે છે કે મામ મદમના ભગવદ ભક્તો મધ્યા ઇમામ નમસ્તે મામે વૈશ્વિક લક્ષણ જે બધી લાગે છે એ આરાધના મંત્ર આરાધના શ્લોકની અંદર છે. આરાધના અધ્યાયની અંદર છે, નવમા અધ્યાયની અંદર મંદના ભવમત ભક્તો મધ્યાજી રામ નમસ્કાર મામે વૈશ્વિક મહાત્મા નંદરાયા એ નવમા અધ્યાયની અંદર આવે છે. અને તે પહેલા પણ એક વખત આ મંત્ર આવે, આ શ્લોક આવે છે એ શ્રી અરવિંદ આપણને આ એક જ વાત કરે છે. શ્રી કૃષ્ણ મન મના ભવ મદ ભક્તો ભવ મન મના ભવ મદ ભક્તો ભવ મદ યાજી મારી બિરાદર મારું વેદન કર નામ નમસ્તે મને નમસ્કાર કરો. બહુ મોટી વાત, મન મના ભવ મદ ભક્તો ભવ મદ યાજી નામ નમસ્તે મામે વૈશ્વસ્મિ જો તું આપણું કરીશ તો મારી અંદર જ રહેશે. સત્યમ રૂપે પ્રતિજ્ઞા કરું પ્રતિજ્ઞા કરું છું, પ્રતિજ્ઞાને પ્રતિજ્ઞા કરું છું તો મને બહુ જ પ્રિય છે. આ ગીતાની પરિભાષા છે. હું ગીતાની આગળ બીજી વાત જો આપની બધાની ઈચ્છા પર તો કરું, પણ એ વાત એવી છે કે થોડીક અઘરી પણ છે, જરા સમજવાની મુશ્કેલ પણ છે. મુશ્કેલ નથી સમજવાની, કારણ કે હું એને વાત કરી શકું છું. પણ શ્રી રાજેન્દ્રના ભક્તો આગળ આ વાત કરી શકે છે, એટલે કદાચ બહાર ના હોય તો એને ન રૂચે તો મને ના થતું. પણ આ વાત કરવાની જરૂરિયાત છે. 1924 ની અંદર શ્રી અરવિંદને 80 વર્ષની સિદ્ધિઓ પ્રાપ્ત હતી. તે વખતે સિદ્ધિની જે સાક્ષાત્કાર અમે કર્યો એની વાત એમણે 30માં 30મા દાયકાની અંદર એનું સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે સમયે જે બન્યું તે વોઝ ધ ડિસેન્ટ ઓફ કૃષ્ણ ઇન ટુ હ્યુમન કોન્શિયસનેસ. માનવ ચેતનાની અંદર શ્રી કૃષ્ણનું અવતરણ હતું. શ્રી કૃષ્ણ ઇઝ આનંદ ભાવ. હી ડ્રોઝ ધ ક્રિએશન થ્રુ ઓવર માઇન્ડ થ્રુ હિઝ આનંદ. સમજવાનું છે, શ્રી કૃષ્ણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, આધ્યાત્મિક પૂર્ણ પુરુષોત્તમ તરીકે એ આનંદ લોકના અધિષ્ઠાતા દેવ છે. જનલોક આનંદ લોક અતિ મનસ્થી પણ ઉપર એ આનંદમય લોકના અધિષ્ઠાતા દેવ છે. પણ જ્યારે એ આ પૃથ્વી ઉપર અવતાર લઈને વસુદેવ દેવકીના પુત્ર તરીકે એને જન્મ લે છે ત્યારે એ આનંદને લઈને, એ આનંદનું વ્યક્તિત્વ લઈને એની અંગે આવી શકતા નથી. કારણ કે જગતની અંદર જે એવી તૈયારી છે નહીં, જગતની અંદર બે રીતે વસ્તુ બતાવે છે. એક વ્યક્તિ જે ઉત્પાદન વ્યક્તિ અનેક જન્મો લઈ અને અનેક જન્મોની સાથે સાથે એને ઉત્ક્રાંતિ થતી હોય છે અને એ ઉત્ક્રાંતિ દ્વારા એ પરમાત્મા પર ભરતો હોય છે. આ ચોરાશરાક જીવનમાં કહીએ અને પરમાત્મા પર ભરવાની ગતિ છે. બીજી સામૂહિક ગતિ, વિશ્વની અંદર એ શક્યતા છે કે વિશ્વની અંદર અતિમરસ્ય પ્રાપ્ત કરી શકાય. એ શક્યતા ઘડી કાઢવી, એ શક્યતાનું નિરૂપણ કરવું, એ શક્યતાને શોધી કાઢવી, એ શક્યતાનું સ્થાપન કરવું, એ અવતાર કરાય છે. એટલે રામજી, રામ ભગવાન રામચંદ્રજી જયારે અહીંયાથી અવતાર લઈને આવે છે ત્યારે શું કરે છે, એમનું અવતારી કાર્ય શું? તો કે એ અવતારી કાર્ય સાત્વિક મન, આદર્શમય મન, એની પ્રતિષ્ઠા આ જગતની અંદર જરૂર આપવાનું કામ એ રામચંદ્રજીનું કામ છે. એનો અર્થ એવો નથી કે જગત આખું સાત્વિક બની જાય, જગત આખું આદર્શમય બની જાય, પણ એ આદર્શની સ્થાપના કરવી કે જેથી કરીને જે કોઈ માણસ તૈયાર હોય તે એ આદર્શને પ્રાપ્ત કરી શકે એવી શક્યતા ઉભી કરી આપવી એ અવતારનું કાર્ય છે. જ્યારે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું અને પરિક્રમાય સાધુના વિનાશાય દ્રષ્ટિકામ ધર્મ સંસ્થાપના કાર્ય સંભવામાં યોગે યોગે, ત્યારે આ કયા ધર્મની સ્થાપનાની વાત છે? આ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની સ્થાપનાની વાત છે? ના, વાત એ છે કે ઉત્ક્રાંતિની અંદર, માનવની અતિ ઉત્ક્રાંતિની અંદર જે અવરોધો ઉભા થાય છે એ અવરોધોની અંદર એક નવીન સર્જન કરવાની વાત આવે ત્યારે આ અવતારને આવવું પડે છે. અને ધર્મ સંસ્થાપના એટલે શું? આ જગતનો ધર્મ, આ માનવ જાતિનો ધર્મ, આ પૃથ્વીનો ધર્મ સતત વિકાસ કરવાનો છે, પરમાત્મા તરફ જવાનો, એનો કાયમનો સનાતન ધર્મ છે. આ વિશાળ પરિપ્રેક્ષ્યની અંદર આપણે આ વસ્તુ જોયું એ ધર્મની અંદર, એ ધર્મની અંદર, એ ગતિની અંદર, એ વયની અંદર, એ યાત્રાની અંદર જ્યારે જ્યારે એક નવીન તત્વો ઉમેરવાનું હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી ઉભી થઈ હોય ત્યારે ભગવાનને અવતાર લઈને આવવું પડે છે. પરિત્રાણાયણ, સાધુનામ, વિનાયક, વિશ્વરામ એ તો બધા શંકરાચાર્યો અને આ બધા યોગીઓની મારફત ભગવાન કરી શકે છે, એને માટે નગરી અમને આપવાની જરૂર પડતી નથી. પણ જગતની અંદર એક નવું અગત્ય ઉમેરવાનું પડે. દાખલા તરીકે અત્યારે અઢી મનસમાંથી અઢી મનસનું અગત્ય ઉમેરવાનું હોય ત્યારે ભગવાનની નગરી આવવું પડે છે. અને એ પોતાની સાધના દ્વારા, પોતાની અસ્તિત્વ દ્વારા, પોતાની પ્રેઝન્સ દ્વારા એ નવું અગત્યું ઉત્ક્રાંતિની અંદર ઉમેરી આવે છે. અને ત્યાર પછીથી જે માણસોની અંદર, જે વ્યક્તિત્વની અંદર તૈયારી હોય, એમને જે શરતો પૂરી પાડેલી હોય, તે એનો લાભ લઈ શકે છે. તો શ્રી કૃષ્ણ જયારે આવ્યા ત્યારે અમે અઢી મનસની સિદ્ધિ લઈને આવેલા હતા. એમનું મન અઢી મનસ માત્ર હતું. પણ શ્રી અરવિંદે આ જે વાત પકડી છે કે અઢી મનસ દેશા ધારણ કરવું એ મનુષ્યને માટે ઘણું મુશ્કેલ છે. ઇટ ઇઝ એન ઓવરવેલમિંગ લાઈફ. બે જગ્યાએ અને સિદ્ધેશ્વર જ્ઞાની અંદર આ વાત અમે લખેલી છે કે આ અધિમનસની ચેતના એ વૈશ્વિક ચેતના છે. એવો પ્રકાશ છે કે માનવને ધારણ કરવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે એમ કહી શકીએ કે જયારે શ્રી અરવિંદને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ અને શ્રી કૃષ્ણ એમની બાહ્ય ચેતનાની અંદર ઉતરી આવ્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે શ્રી અરવિંદની શું પરિસ્થિતિ થઈ શકે. ઉદાહરણ કે આ 24 નવેમ્બર 1926 ના દિવસે બની, ત્યાર પછીથી ફેબ્રુઆરી 1947 માં શ્રી અરવિંદ જે આગલા એમાં રહેતા હતા, જે માણસની સાથે સંસ્પર્શ ઉભો થાય તે સંસ્પર્શની અંદર કોઈ આપણે થતી હોય છે. અને એ આજ્ઞાની અંદર જો આપણી અશુદ્ધિઓ હોય તો એ અશુદ્ધિઓ આપણે શુદ્ધ પુરુષ ઉપર નાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેથી અગ્નિ વિશે આવવું પડે છે. શ્રી અરવિંદને માટે, શ્રી અરવિંદના શક્તિને માટે, શ્રી અરવિંદના બાહ્ય ચેતનાને માટે આ એક ભારરૂપ બને એટલા માટે શ્રી અરવિંદ શ્રી માતાજીના બાળકી એ એમના શરીર ઉપર પણ ખુલ્લી દ્રષ્ટિ કરી દીધી. એમાંથી પણ ઘણી રમૂજી વસ્તુઓ બની આવી થોડી રમજ કરી દીધે. એક હમણાંના સુજીતાના એક બહેન હતા તારાબેન, એ ત્યાંથી પસાર કરતા હશે અને શ્રી અરવિંદજી બાજુમાંથી જોઈ રહ્યા છે એટલે એમને અનાયાસે શ્રી અરવિંદના દર્શન થઈ ગયા. અમને બધાને વાત કરી આનંદ થઈ ગયા છે શ્રી અરવિંદના દર્શન આજે શ્રી અરવિંદને મળતા નહોતા એટલે અમને આનંદ થઈ ગયો. અમે બધાને વાત કરી અમને લાગે શ્રી અરવિંદના દર્શન થયા, અમને શ્રી અરવિંદના દર્શન થયા. બધાએ જાણે એમના બધા રિએક્શન આપ્યું કે માતાજી તો ના પાડે છે ભગવાનના દર્શન કરવાથી, ભગવાનના ઉપર વસ્તુ મળવાથી માતાજી ના પડે છે તમે કેમ દર્શન કર્યા? એટલે જાણે કે એમને સ્પર્ધિંગ કરતા હોય, એમને લડતા હોય તેવી રીતે બધાએ પછી ભાવ આવે એ બધા ગભરાઈ ગયા. નાની ઉંમરે શું કીધું કર્યું એ બધા ગભરાઈ ગયા કે આ તો મેં કંઈક માફ કર્યું કે શું કર્યું કે આ મને કંઈક સમજણ પડતી નથી. એમણે પોતાના સહભાવની અંદર શ્રી અરવિંદને પત્ર લખ્યા કે મારી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો, તો બધા ઉઠે છે કે મારે દર્શન કરવાના નથી અને કદાચ મને તમારા અનાયાસે દર્શન કરી ગયા માટે મને માફ કરી દો. આવું કંઈક લખ્યું હશે. હા, તમને મને પહેલી વાત પૂછવા તારા ભાઈ મને પોતાની પહેલી વાત સામે કોઈ લખવા નથી. એટલે શ્રી જવા લાગ્યો કે તું મારા દર્શન તો કરતી હશે તો કરતી હશે, પણ હું તારા દર્શન કરું અને શરૂ રમૂજ શક્તિ બહુ સુંદર હતી. એટલે આ વાત આપણને ખ્યાલ આવે કે આ અધિ માણસ જયારે શરીરની અંદર આપણી બાહ્ય ઘટના ની અંદર આવે ત્યારે શું પરિસ્થિતિ ઉભી થાય એનું આ વરુણ તાદ્રશ દ્રશ્ય. હવે શ્રી કૃષ્ણની વાત કરાવી. આવું કોઈ જગ્યાએ લખેલું નથી અને આવું લખેલું પણ હોય નહીં, પણ એ આપણે આપણા અંતરની અંદર સમજવાની વાત કરશે. શ્રી કૃષ્ણનું કાર્ય આવનારા રૂપે જગતની અંદર ધર્મની સ્થાપના કરવાનું અને એ ધર્મની સ્થાપનાની અંદર જે તાત્કાલિક કાર્ય હતું એ કાર્ય શું હતું? જીવન કાર્ય જરાસંધ અને કંસ શિશુપાલ આ બધાએ જે આખરે અધર્મનું સામ્રાજ્ય કર્યું હતું, જે સામ્રાજ્યની નિવૃત્તિ કર્યું એના ઉપર વિજય પ્રાપ્ત થયો અને એમ તો જે નિમિત્ત માત્ર એ અર્જુન હતો અને અર્જુન દ્વારા એ પોતાનું જીવન કાર્ય ધર્મની સંસ્થાપન કરી શકે એ વાત શ્રી કૃષ્ણના મનથી કરતી. એમાંથી આ આખી મહાભારતનું યુદ્ધ આખું રચાયેલું છે. અમે પ્રયત્ન બધા કરી ગયા પણ એ પ્રયત્ન બહાર નિષ્ફળ ગયા. દુર્યોધને બિલકુલ ના પાડી દીધી, દુર્યોધને ના પાડી એવું જ નહીં પણ એમને જેલમાં ભૂલ જવાની વાત કરી. એટલે શ્રી કૃષ્ણને ફરી પાછું પોતાનું અસલ સ્વરૂપ બતાવું બતાવી દઉં અને દુર્યોધનના એમાંથી તૂટી ગયા અને પછી નક્કી કર્યું હવે પાર્થને કહું વધારે પણ તૈયાર થઈ ગયું. અક્ષરમણી સેના આજે શાંતાને આવી ગઈ અને અર્જુન જયારે કહે છે કે મને તમે એ લઈ લાવો ત્યારે એ લઈ જાય છે. એટલે ત્યાં શું પરિસ્થિતિ ઉભી થાય છે? અર્જુનની અંદર વિશાળ ઉત્પન્ન થાય છે. ગાંધી એવા સંસદે હસ્તા સત તરીકે બની રહ્યો છે. નટશક્નો વ્યવસ્થા તો ભ્રમતી હોય જમી મનઃ નિમિત્તાને વસ્યામી વિપરીતાની દેશ નટશૈલો વસ્યામી દુઃખા સેવનામાં આવે. મારા પગ રખડી રહ્યા છે, મારા હાથ ધોજે છે, ગાંધીએ મારા હાથમાંથી ખરી ગયું છે કારણ કે હું આ અક્ષરની સેનાને જોઈ રહ્યો છું અને મારી અંદર એક વિશાળ ઉત્પન્ન થયો છે. હવે આવે વખત શ્રી કૃષ્ણને શું થઈ ગયું છે વિચાર કરો. શ્રી કૃષ્ણના પોતાના જીવન કાર્યની અંદર જે ધર્મની સંસ્કારનું કાર્ય હતું તે કાર્ય કરીને વખતે એનો જે નિમિત્ત માર્ગ રહેલો અર્જુન એ પાણીમાં રહેશે અને ગાંધી છોડીને પોતાના રથની નજર શ્રી કૃષ્ણની શું પરિસ્થિતિ થઈ જશે. આમ આપણે ભૌતિક રીતે શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ભૌતિક રીતે બુદ્ધિથી વિચારવાની જરૂર છે. આવી વખતે એમની અંદર રહેલી અભિમાનતી શક્તિ એ વિસ્ફોટ પણ એનો પ્રસ્ફોટ હતો અને એ પ્રસ્ફોટમાંથી અર્જુનને ગીતા કરી એને ઉપદેશ આપીને એ આ કામ તારે કરવાનું છે અને તેના આટલા આટલા કારણો છે. આથી ગીતાનો ઉપદેશ આ વખતે આવી હતો અર્જુનના વખતે શ્રી કૃષ્ણના મુખે અર્જુનને સંભળાવે છે. એટલે ગીતા એ અભિમાનસ શક્તિમાંથી પ્રાદુર્ભાવ પામેલું એ ઉત્તમોત્તમ શાસ્ત્ર આપણી પાસે આવે છે અને એ શાસ્ત્ર વ્યાજીએ પછી જે 700 શ્લોકની અંદર મહાભારતની મળી હતી. કારણ કે વ્યાજીની એવી શક્તિ હતી અને એ શક્તિ બહુ સામાન્ય છે કે જે વાતચીત થયેલી હોય અને તમે અક્ષર રજૂ કરી શકો, કવિતાની અંદર રજૂ કરી શકો, એ તો શક્તિ બધાની ઘણી વંદનાની પાસે એવી હોય છે. એટલે વ્યાજીએ એવી આખી વસ્તુને ગીતાના 700 શ્લોકની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો અને તે ગીતા આપણી પાસે છે. એટલે ગીતા અભિમનસની ચેતનામાંથી બીજ પ્રસ્ફોટ થઈને ઉત્પન્ન થયેલું એક શાસ્ત્ર છે એમ આપણે કહી શકીએ. અને તેથી તમે શ્રી અર્જુનનું આખું વિહંગ અવલોકન કરો અને ગીતાનું વિહંગ અવલોકન કરો તો ગીતાની અંદર જ્ઞાન, ભક્તિ, કર્મ અને આ બધા જે જુદા જુદા માર્ગોનું જે વર્ણન કરેલું છે એનું એક સામંજસ્ય કરવાનો પ્રયત્ન કરે છે. સર્વધર્માન પરિચય માંડે કામ શરણમ કર્યા આ બધું આપણી અંદર એક પ્રયત્ન કરી રહ્યા છે પણ એ જાણે કે જૂની જૂની કરે જે વસ્તુ હોય ને એવું લાગે છે. શ્રી અરવિંદજી આપણે એક સમરસ દર્શન આપણને એક સૂત્રકારની અંદર સંવાદિત આપવાની રીતે એમની રીતે એમની જે આખું સાહિત્ય તેનું અનુસરણ કરીએ કે જે ભાવ આપણી અંદર ઉભો થાય છે તે એક સમરસતાનો એક ઇન્ટિગ્રેશનનો એક સંવાદિતા પૂર્ણ એક તત્વને જુદી જુદી રીતે વર્ણવવાનું ઇન્ટિગ્રેશન કરવાનું જે આપણે પ્રયાસ અથવા તો દર્શન અમને કર્યું છે એ દર્શનની એ પ્રકારની વાત અમને ગીતામાં નહીં કરી. સમરસતાપૂર્ણ સંવાદતાપૂર્ણ રીતે એ આખી તત્વને રજૂ કરવામાં આવે છે. ત્યાં આગળ વ્યક્તતા છે, ત્યાં સંવાદિતા છે, ત્યાં આગળ પ્રકાશ છે. અભિમનસની અંદર સર્વ તત્વોને સમતા આપવા, સર્વ તત્વોને સ્વતંત્રતા આપવામાં આવે છે અને એ ભૂમિકા એ તત્વોનું સામંજસ્ય સંવાદતાપૂર્ણ હોય છે. પણ ભૌતિક ભૂમિકા ઉપર એ તત્વો એકબીજાની સાથે વિસંગતતાપૂર્ણ રીતે કામ કરી શકે છે. અને પ્રેક્ટિકલ આપણી વાત કરીએ તો અભિમાનસની ભૂમિકા ઉપર દેવોનું સામ્રાજ્ય હતું, દેવોનું પોતાનું અલગ સામ્રાજ્ય કરી શકે છે અને એ બે દેવોના સામ્રાજ્યો અલગ અલગ હોવા છતાં એમની વચ્ચે સંવાદિતા હોય છે. એ ભૂમિકા ઉપર એ દરેક જાણે છે કે બધું ભગવાનનું કાર્ય કરી રહ્યા છે અને તેથી એ સર્વની અંદર સંવાદિતા અને અનેક સૂત્રતા લાવવાનો પ્રયત્ન કરે છે પણ છતાં એમના સામ્રાજ્યો અલગ છે. શ્રી માતાજીને નરેશ પ્રત્યેકોનું પરિચય કર્યો આશ્રમની અંદર પૈસાની કોઈ જરૂર નથી. એટલે ગણેશભાઈ કહ્યું કે તું અમેરિકામાં બહુ પૈસા છે, અમેરિકામાં જે પૈસા કેમ જોઈ જાય. તો ગણેશભાઈ જવાબ આપ્યો કે અમેરિકાની તો મારા ભક્તો નથી, મારા ભક્તો પાસે મને પૈસા અપાઈ શકે, બીજા ભક્તો પાસે હું કેવી રીતે લઈ જાઉં. એટલે એ સામ્રાજ્યની અંદર મારો ધંધો કરે છે, બીજા કોઈનું સામ્રાજ્ય છે. દેવોનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે, દેવોનું પોતાનું એક સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ હોય છે અને એની અંદર જ દેવો કામ કરી શકે. પણ જયારે ભૌતિક ભૂમિકા ઉપર એને લઈ આવવામાં આવે ત્યારે એની વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે કે જેની અંદર એ બંને દેવો એકબીજાની વિરોધ સાફ સામે આવી ન પડે અને તેને ઓળખાણ આપે. ઓખાર એને હરી ગઈ છે. હવે બાણાસુર તો શિવ નો ભક્ત હતો, શિવની પાસે તેને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. એટલે ભગવાન ની શિવની પ્રતિજ્ઞા હતી કે એનું રક્ષણ કર્યું છે. એક બાજુ યાદવ અને પ્રજા પ્રતિજ્ઞા લઈને આવ્યો શ્રી કૃષ્ણની સેના આવી અને બીજી બાજુ શિવજીની સેના આવી અને એ બે બે સેના સામે ગયો. એ બે સેના સામે જુદો થયું. આ શું કહ્યું? બે દેવો અધિવર્તની ભૂમિકા ઉપર એકબીજાના સામાન્ય સંબંધ આપવાના રીતે કામ કરે છે, પણ વિશ્વની પરિસ્થિતિ અંદર એ બંને સ્વતંત્ર છે. એટલે વિશ્વની પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ આવી શકે છે કે જયારે એ એકબીજાની વિરુદ્ધ પોતાના સૈન્ય લઈને થઈ જાય પછીથી કઈ સમાધાન થયું અને ઓખાને એની સાથે લગ્ન કર્યું અને એ બધી વસ્તુ પતી ગઈ. આ એક સિદ્ધાંત છે. એટલે જયારે અધિમનસની સિદ્ધિ પ્રાપ્ત થઈ જયારે આગળનું કામ કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ અધિમનસના દેવો જે અમિત છે તો આ નવા સર્જનની અંદર મદદ કરી શકે છે. એટલે દુર્ગા અષ્ટમી આવે ત્યારે માતાજી દર્શન આપવા લખા હોય ત્યારે દુર્ગા આવે માતાજી દુર્ગાને કહે કે હવે શું એવો વખત નથી આવે કે તમારે બધાએ ભગવાન માટે કાર્ય કરવું જોઈએ. આ દુર્ગા જેને આપણે પૂછીએ છીએ એવો વખત શું નથી આવે ત્યારે આપણે ભગવાનજી માટે મદદ કરવી જોઈએ, ભગવાનના કામની અંદર મદદ કરવી જોઈએ. એ દુર્ગાએ જવાબ આપ્યો છે, માતાજી લખે છે દુર્ગાએ જવાબ આપ્યો કે અમારા ભક્તો એવા છે ને કે અમારા ભક્તો અમને છોડતા નથી. એટલે અમારું સામ્રાજ્ય એ સામ્રાજ્યની અંદર અમે બાંધીએ છીએ અને જે કેશ રહીએ એવું અનુભવીએ છીએ. બીજે વર્ષે શ્રી માતાજી કહે છે કે બીજે વર્ષે જયારે દુર્ગાષ્ટમી આવી ત્યારે એવું દુર્ગા માતા આવ્યા અને કહે છે કે મને શરણાગતની વાત સ્વીકારી અને કહ્યું કે હવે હું આ બધામાંથી મુક્ત થઈ ગઈ છું, હવે હું ભગવાનનું કામ કરીશ. આમ આ રહસ્ય છે. જયારે અભિમનસની સિદ્ધિ પ્રાપ્ત થઈ અભિમનસના સિદ્ધિ લઈ ગઈ ત્યારે સમય આવી ગયો હતો ત્યારે માતાજી આ બધા દેવોને બોલાવતા શંકર શિવજી ને શંકર અને આ શ્રી કૃષ્ણને બધા તો શિવજી આવીને ઉભા શ્રી બેઠેલા હતા. શરીરના રૂમની અંદરની વાત છે. અને શ્રી માતાજીએ કહ્યું કે વાયુ શું મેનિફેસ્ટ શ્રી માતાજી કહે છે કે શંકર ભગવાન શિવજી એમના ઉચ્ચતમ સ્વરૂપની અંદર અધિમનસના દેવ તરીકે નહીં એમના ઉચ્ચતમ સ્વરૂપની અંદર એ રૂપાંતરના દેવ છે. એટલે રૂપાંતર કરવાની અંદર એમની તપશક્તિ ઘણી કામ આવે છે. એટલે શ્રી માતાજી કહે છે કે મારી શંકર ભગવાન પ્રત્યે કહેવા વધારે સ્થિતિ હતી. એટલે શંકર ભગવાન આવ્યા અને એમને કહ્યું કે તમે કેમ એમ કે નથી કરતા તો શંકર ભગવાન એવો જવાબ આપ્યો કે જયારે અતિમનસ જગત આવશે અતિમનસ જ્ઞાતિ આવશે ત્યાર પછી હું અવતાર દઈશ તે બનાવી. માતાજી આ ઉતાને આ બધી વાતો કહે છે કે ઉતાએ નોંધેલી છે આ વાતો અને માતાજી ઉતાને કહે છે જરૂર આવતા દેવો સ્વતંત્ર છે. દેવોની માં ભગવતી અદિતિ એ પોતે એમ કહે છે કે આ બધા દેવો સ્વતંત્ર છે. એ એમનું જે કાર્ય હોય છે એ કાર્ય પ્રમાણે જે લોકો કાર્ય કરે છે. પ્રશ્ન એને કહ્યું કે તમે હા ઉમર્યા છો એટલે એ શરીરની ચેતના કદી મળી ગયા. શરીરના શરીરની અંદર કાર્ય ચેતનાની અંદર આવિર્ભાવ કર્યો એટલે અતિ વસ્તી આપણને પ્રાપ્ત કરી. અને જે એક આશ્રમની અંદર સિદ્ધિદિન તરીકે ઉજવવામાં આવ્યો. ત્યાર પછી તે શરીરની અજ્ઞાતવાસમાં જતા રહ્યા અને વર્ષની અંદર ત્રણ વખત દર્શન આપ્યા હતા અને અતિ મદદની અવતરણ માટે તેમને કાર્ય શરૂ કર્યું એટલે શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુન એના કોઈ વિરોધ કે કોઈ કોમ્પિટિશન એવી કોઈ વાત નથી. આપણે સમજવાનું એટલું જ છે કે વિશ્વ હંમેશા આગળ ગતિ કરી રહ્યું છે. એટલે પાછલા રિયલાઇઝેશન, પાછલા સાક્ષાત્કારો એ તે ઠેકાણે તે સમયે બરાબર હતા, પણ હવે જગત આગળ વધી રહ્યું છે અને જગતની અંદર ભગવાન પણ આગળ વધી રહ્યો છે. એટલે નવા નવા સર્જનો, નવા નવા સંશોધનો, નવા નવા સાક્ષાત્કારોને પ્રાપ્ત કરી રહ્યો છે. શ્રી અરવિંદે કોઈ કહ્યું, તમે શું એવું માનો છો કે શ્રી કૃષ્ણે જે વાત નથી કરી, કે શ્રી કૃષ્ણ જે કાર્ય નથી કર્યું તે કાર્ય તમે કરવા માંગો છો? પડકાર નહીં. શ્રી કૃષ્ણ તો કોઈનો પુરુષોત્તમ છે પોતાની જાતને કહેતા હતા અને એમને એમને જે કાર્ય નથી કર્યું એ કામ તમે કરો છો એવું તમે કહેવા માંગો છો? શ્રી અર્જુનનો જવાબ આપ્યો કે કયા પ્રશ્નની સામે કોમ્પિટિશન કરવા, જે પ્રશ્ન પરાત્પર પરબ્રહ્મ છે, જે મારા યોગનો સૂત્રધાર છે, જે મારા યોગનો ગુરુ છે અને જેની સાથે હું તાદાત્મ્ય સત્ય કરી રહ્યો છું, જેની સાથે હું તાદાત્મ્ય સત્ય કરું છું, એની કોમ્પિટિશનમાં હું જ્ઞાન તમે કરવા માંગો છું? મારી અને પ્રશ્નની વચ્ચે કોઈ તફાવત નથી. શ્રી કૃષ્ણ મને આદેશ કરી રહ્યો છે અને એમનું કાર્ય હું કરી રહ્યો છું. આમાં કોઈ કૃષ્ણ કે કોઈ એનું કોઈ તફાવત નથી. મને શું, મને ભગવાન જે આદેશ કર્યો છે તે આદેશ મુજબ હું કાર્ય કરી રહ્યો છું. એની અંદર જગત મને એમ કહેવા માંગતું હોય કે આ ધર્મ વિરોધી છે, કે આ લક્ષ્ય છે, આ ભયછાપૂર્ણ રીતે વાતો કરી રહ્યા છે, એની મને કઈ ભય નથી. બીજી સિચ્યુએશન બિટવીન માયસેલ્ફ અને ભગવાન. એટલે આ અત્યંત વાત, આ રહસ્ય આ પ્રકારના છે. અને શ્રી અરવિંદના પુણ્યનો આ રીતે વિશ્વની અંદર એના આનંદ રહસ્યો દ્વારા એ આગળ વધે છે. સામેની સેશનની અંદર અત્યાર સુધી આપણે આ દેવ પ્રતિક્ષણ પોતાના પ્રતિક્ષણની અંદર પૂર્ણગોની વાત કરી. હવે શ્રી સામૂહિક ચેતનાની અંદર બે પુસ્તકો અમે લખેલા છે, હ્યુમન સાયકલ અને આઈડિયલ ઓફ હ્યુમન બ્યુટી. આ બે ની અંદરથી પૂર્ણયોગનું કયું તત્વ આપણે કાઢી શકીએ અથવા પૂર્ણયોગનું કઈ રીતે વાત કરી શકીએ એ વાત આપણે સામે કરીશું. તો પહોંચી સુધી એક વસ્તુ સમજી લેવાની જરૂર છે. શ્રી અરવિંદના આ અનેક ગ્રંથોની અંદર, ગ્રંથમાળાની અંદર જેમ એક કવિતા હોય, એક ગીત હોય, એક ભજન હોય અને ભજનની એક ટેક હોય, ભજનનું એક ટેકરી હોય, એક લખવું, એવું શ્રી અરવિંદના ગ્રંથમાળાના આ ભજનની અંદર, આ ગીતની અંદર જે ટેક છે તે આ છે કે આધ્યાત્મિક યુગ આવી રહ્યો છે. આધ્યાત્મિક યુગની તૈયારીને માટે માનવ જાતિએ પ્રયત્ન કરવાનો છે અને માનવ જાતિ યોગ દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, સામાજિક ઉદ્ઘાટન દ્વારા, સામાજિક પ્રગતિ દ્વારા અને વિશ્વ વિકાસની અંદર એક પોલિટિકલ ફિલ્ડ ઉપર પણ આને માટેની તૈયારી કરી શકે છે. અને એ બધા તત્વો એમને આ જુદા જુદા ગ્રંથોની અંદર એક જ વાત લખી છે ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ఎనర్జీలో, హ్యూమన్ సైకిల్లో, ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో, ఈ పొలిటికల్ ఫ్యూచర్ పొలిటీలో ఈ ప్రధాని ఉందని అయితే వ్యాఖ్యానించి చెల్లేదు. అసంగృహంగా ఒక ప్రాసం కూడా వర్తమానం అనాలిసిస్ కరెక్ట్ ప్రతి చెల్లి అంటే హృదయాభిమకే చూసాం అందరి వ్యాఖ్యలు
ఎనీ వన్ ఆఫ్ ద పొజిషన్ ఇస్ దట్ ఎండ్ ద సంక్రై ద సర్వీస్